प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ दिक्कालाद्यनवच्छिन्नाः नन्दचिन्मात्रमूर्तये स्वानुभूत्यैकसाराय नमः शान्ताय तेजसे नमः शान्ताय तेजसे नमः शान्ताय तेजसे संसार अंदर જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં માણસોના જીવનમાં મોટાભાગે એક જ પ્રશ્ન દેખાય છે કે જીવનમાં શાંતિ કેવી રીતે મળે, સુખનો અનુભવ કેવી રીતે થાય. સુખ અને શાંતિ જીવનની અંદર સદાને માટે શું કરવાથી અનુભવી શકાય? જીવન કાયમને માટે સુખ સ્વરૂપ બની જાય, શાંતિથી સંપન્ન થઈ જાય. અને અત્યારે જેમ જેમ આવા વિચારો માનવોને આવે છે તેવી રીતે પ્રાચીન કાળમાં પણ જ્યારથી સંસારમાં માનવો વિચાર કરતા થયા ત્યારથી આ વિચારો એમના મનમાં ઉદ્ભવ્યા હતા અને તે વિચારોના ઉત્તરો પણ માનવોએ પોતાની મેળવી લીધા હતા. આજે આપણે જોઈએ છીએ કે સંસારની અંદર ભૌતિક સમૃદ્ધિ ઉત્તરોત્તર વધતી ચાલે. આપણા ભારતવર્ષની અંદર પણ ધીરે ધીરે આપણે ભૌતિક ઉન્નતિ તરફ આગળ વધતા ચાલીએ છીએ અને પશ્ચિમના દેશોમાં તો ભૌતિક સમૃદ્ધિ ઘણી મોટી હરણફાળો ભરતી હોય તેવું આપણને લાગે છે. વિજ્ઞાનની શોધો એટલી બધી વધતી જાય છે દિન પ્રતિદિન. એ બધી જ શોધો માનવના જીવનને સુખમય બનાવવા માટે કરવામાં આવે છે અને એ શોધોના પરિણામે જુદી જુદી જાતના સુખના સાધનો સંસારની અંદર વધતા ચાલે છે. અને તે છતાં પણ આપણે જોઈએ છીએ કે જેટલા પ્રમાણમાં માનવનું જીવન સુખમય બનવું જોઈએ, શાંતિમય થવું જોઈએ, તેટલા પ્રમાણમાં સુખમય અને શાંતિમય થતું નથી. સમૃદ્ધિ વધતી જાય છે પણ સુખાકારી વધતી, સંવાદિતા વધતી. એટલે આપણે જોઈએ છીએ કે ધનવાન જે દેશો છે તે દેશોની અંદર પણ આત્મઘાતના કિસ્સાઓ બન્યા છે, છૂટાછેડાઓ એટલા પ્રમાણમાં લેવાય છે કે જેટલા ગરીબ દેશોમાં લેવાતા નથી. ધનવાન દેશોમાં એટલા પ્રમાણમાં છૂટાછેડાના કિસ્સાઓ, ઘર જીવન, લગ્ન જીવન જે પ્રકારે સુખી જોઈએ તે પ્રકારે સુખી આ દેશની અંદર લોકોમાં દેખાતું નથી. જીવન ઘણું ઉત્તેજિત, ઘણું ઉશ્કેરાટવાળું, ઘણું અશાંત જોવા મળે. નિરાંતનો અનુભવ જીવનમાં કરતા હોય તેવા માનવો બહુ જ ઓછા પ્રમાણમાં આપણને. લક્ષ્મી ઘણી, સમૃદ્ધિ ઘણી, સંપત્તિ વધારે, પરંતુ સુખાકારીને શાંતિ ઓછી. એટલે જ્યારે પણ આપણે પશ્ચિમના દેશોનો પ્રવાસ કરીએ છીએ ત્યારે પણ આ જ પ્રશ્ન આપણને પૂછવામાં આવે છે. હમણાં ઇંગ્લેન્ડમાં હતો તો ઇંગ્લેન્ડમાં એક એવી બેન મારી પાસે આવતા, જે બેન કોલેજની અંદર પ્રોફેસર તરીકે કામ કરતા હતા અને એમનું પ્રોફેસર તરીકેનું જે કામ હતું તે કામ કરવા ઉપરાંત તે ખ્રિસ્તી ધર્મના પ્રચારક તરીકે પણ કામ કરતા હતા. મિશનરી, ક્રિશ્ચિયન મિશન, વર્ષોથી એમણે ક્રિશ્ચિયન મિશનરી તરીકે કામ કર્યું અને એની સાથે સાથે પ્રાધ્યાપિકા, અધ્યાપિકા તરીકે કોલેજમાં કામ કર્યું. એટલે પૈસા તો પુષ્કળ એમની પાસે હતા કે તે સુખી ઘરમાં જન્મ પામે. અને તે છતાં પણ એમને એવી ખબર પડી કે હું ભારત વર્ષમાંથી આવું છું એટલે મારી મુલાકાત માટે આવ્યા હતા. તો મને એમણે પહેલો જ પ્રશ્ન એમ પૂછ્યો હતો આવ્યા પછી કે શું કરીએ તો જીવનમાં શાંતિ મળે. સમુદ્ર તમારા જીવનમાં શાંતિ કેમ નથી થતો? અશાંતિના કારણો એકવાર શોધશું અને પછી તે કારણોને દૂર કરવા માટે કોશિશ કરશું તો શાંતિની સ્થાપના કરવા માટે વાર નહીં લાગે. તમને જો શાંતિ નથી તો કે હું ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરું છું, ભણેલી સારી રીતે છું, પોતે પ્રોફેસર છું કોલેજમાં, ઉંમર હજુ મારી નાની કહેવાય પ્રમાણમાં, યુવાવસ્થામાં છું, સર્વ પ્રકારે મને પ્રભુએ બહારની સંપત્તિ પ્રદાન કરી છે અને છતાં પણ મારો અંતરાત્મા સુખ, અંતરાત્મામાં શાંતિ. તમે શા માટે શાંતિ નથી? તમે સુખી કરી છો બીજાને? તમે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરો એટલે હંમેશા ઉપદેશ તો આપતા જશો. બાઇબલમાં ક્રાઇસ્ટે ઉપદેશ આપેલો છે, સ્વર્ગનું સામ્રાજ્ય આપણી પોતાની અંદર છે. ધ કિંગડમ ઓફ હેવન ઇઝ વિથિન યુ, ક્રાઇસ્ટે બાઇબલમાં કહ્યું છે. એટલે સ્વર્ગનું સામ્રાજ્ય મનુષ્યની પોતાની અંદર છે, સુખ મનુષ્યની પોતાની અંદર છે, શાંતિ મનુષ્યની પોતાની અંદર છે. એ પોતાની અંદર રહેલી જે શાંતિ, પોતાની અંદર રહેલું જે સુખ, એ સુખ અને શાંતિને શોધવા માટે જ્યાં સુધી તમે કોશિશ નહીં કરો અને એ સુખ અને શાંતિને શોધવાને માટે બહાર ફાંફા મારશો, બહારના પદાર્થો અને વિષયો તરફ દોડતા જશો, ત્યાં સુધી તમે જે સુખ અને શાંતિની ચાહના રાખો છો એ સુખ અને શાંતિની પ્રાપ્તિ અથવા અનુભૂતિ તમને જીવનની અંદર નહીં થઈ શકે. અત્યાર સુધી મેં બીજાને સુધારવાની કોશિશ કરી, બીજાને ઉપદેશો આપ્યા, બીજાને મેં કહ્યું કે પરમાત્માને ઓળખો, પરમાત્માની ભક્તિ કરો, પરંતુ મેં મારા જીવનમાં નિરાતે હજુ પરમાત્માની ભક્તિ કરી, એ પરમાત્માને ઓળખવા માટે મેં હજુ કોશિશ કરી. તમે તો આ જ તમારી અશાંતિ કારણ છે. પરમાત્મા જે શાંતિ સ્વરૂપ છે, એ શાંતિ સ્વરૂપ પરમાત્માના ચારું ચરણોમાં પ્રેમને જગાવી, એ પરમાત્માની ભક્તિ કરીને તમે જ્યાં સુધી એ પરમાત્માની કૃપાને પામવાને માટે જીવનમાં પ્રામાણિકપણે પ્રયત્નો નહીં કરો અને એ પરમાત્માની કૃપાને પામવા માટે પ્રયત્નો કરતા કરતા એમની કૃપાનો અનુભવ નહીં કરો, ત્યાં સુધી ગમે તેટલી સમૃદ્ધિ તમને પ્રાપ્ત થશે, ગમે તેટલી સંપત્તિ પ્રાપ્ત થશે, તો પણ તમે સુખ અને શાંતિનું જે તમારું સ્વર્ગીય સ્વપ્ન છે એ સ્વપ્નને સિદ્ધ ન થઈ શકે. કેવી રીતે ઓળખ? આ આત્મા અથવા પરમાત્મા જે છે, જે સ્વર્ગનું સામ્રાજ્ય આપણી પોતાની અંદર છે, ક્રાઇસ્ટે જેના વિશે બાઇબલમાં કહ્યું, તે સામ્રાજ્યને મેળવવું કેવી રીતે, એ સવાલ જુદો છે. કેવી રીતે મેળવવું? પણ પહેલા આટલું તમે સમજી લો કે સુખ અને શાંતિ તમારી પોતાની અંદર છે. સ્વર્ગનું સામ્રાજ્ય ક્રાઇસ્ટે કહ્યું છે તેમ તમારી પોતાની અંદર છે. પછી એ પ્રાધ્યાપિકા સન્નારી હતા, એ મારી પાસે બીજે દિવસે પણ આવ્યા અને કેટલાક પ્રશ્નો પૂછવા હતા, કેટલીક પદ્ધતિઓ સાધનાની જાણવી હતી, અને મારી પાસે પરિવાર પણ આવ્યા અને હિન્દુ ધર્મનો પણ એનો અભ્યાસ બહુ ઊંડો. પોતે અંગ્રેજ મહિલા હતા અને છતાં પણ હિન્દુ ધર્મના ગીતા, મહાભારત, રામાયણ, ભાગવત, ઉપનિષદો જેવા ગ્રંથો એણે બહુ જ સુંદર રીતે વાંચ્યા હતા અને હિન્દુ ધર્મ પર એક મોટો થીસીસ એટલે મહાનિબંધ પોતે તૈયાર કરતા હતા, એ મારી પાસે લઈને બીજે દિવસે મને બતાવવા માટે આવ્યા. લગભગ 400 થી 500 પાનાનું એક મોટું પુસ્તક એણે હિન્દુ ધર્મની ખૂબીઓ વિશે પોતાને હાથે લખ્યું હતું. એના ઉપરથી એમ લાગતું હતું કે એનો અભ્યાસ કોણ કરતો છે અને તે છતાં પણ એના જીવનની અંદર શાંતિ. પશ્ચિમના દેશોની અંદર આરોગ્ય ચાલ્યા છે. આપણે એક નાનો સરખો પ્રસંગ જ છે, નાનું સરખું ઉદાહરણ જ છે અને આ ઉદાહરણ આપણા જીવનનો પડઘો પાડે છે. શું કરવાથી જીવનની અંદર સુખ શાંતિની પ્રાપ્તિ થાય, શું કરીએ તો જીવન શાંતિ સંપન્ન બની જાય, સંવાદિતાથી સંપન્ન થાય અને આપણે જીવનનો એક ઊંડો સંતોષ અનુભવી શકીએ, નિરાહત અનુભવી શકીએ. આપણા વેદના ઋષિઓએ એને માટે આપણને બતાવ્યું છે. જેવી રીતે ક્રાઇસ્ટે કહ્યું એના હજારો વર્ષો પહેલા આપણા વેદના ઋષિઓએ કહ્યું, તરતી શોકમ આત્મવિત, તરતી શોકમ આત્મવિત. જે આત્મવિત પુરુષ હોય, આત્માને ઓળખનારો હોય એને શોક થતો, એ શોકને તરી જાય, એ મોહને પણ તરી. આપણે ત્યાં શ્રીમદ રાજચંદ્ર ઘણા મહાન પુરુષ થઈ ગયા, પરમાત્માના અવતાર જેવા, પ્રતિનિધિ જેવા. એમણે એક સુંદર વાક્ય લખ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જે સ્વરૂપને સમજ્યો નહીં એટલે અનંત દુઃખ તારા માટે વસી ગયું છે. અને એ સ્વરૂપને જો તું સમજીશ તો તું અનંત સુખ પણ પામી લઈશ. આ સ્વરૂપને નથી સમજ્યો માટે અનંત દુઃખની અંદર તું ડૂબી ગયો છે. તારા જીવનમાં અશાંતિ છે, તારા જીવનમાં શોક છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, ભય છે, બધું છે. જીવનમાં સંપત્તિ સુખ સાહેબી બહારથી દેખાય છે, પરંતુ અંદર ખાને તને એમ લાગ્યા કરે છે કે કાંઈ ખૂટે છે. જ્યાં સુધી આ સ્વરૂપને નહીં ઓળખે ત્યાં સુધી તારા જીવનની અંદર જે અશાંતિ છે એ અશાંતિ દૂર થવાની નથી. માટે સ્વરૂપને તું ઓળખીને તો અનંત સુખનો ભાગી બનીશ, અને સ્વરૂપને નહીં ઓળખે તો અનંત દુઃખ તારા જીવનની અંદર અવ્યાહાર થશે. વેદના ઋષિએ ઉપનિષદની અંદર આ જ વાત કરી, તરતી શોકમ આત્મવિત. જે આત્મવિત છે, આત્માને ઓળખનારો છે, આત્માને જાણનારો પુરુષ છે, એ શોકમ તરતી શોકને. આત્માને જાણવો, ઓળખવો, એના બે અર્થ થાય છે. એક તો આત્મા વિશે શાસ્ત્રોને વાંચીને અથવા કોઈના પ્રવચનો સાંભળીને અથવા પોતે ચિંતન મનન કરીને વિચાર દ્વારા બુદ્ધિથી અથવા મનથી આત્માને ઓળખવું. આત્મા શું છે તે જાણવું મન અથવા બુદ્ધિથી. આપણે મન અથવા બુદ્ધિથી વિચાર કરી શકીએ છીએ. ઘણા માણસો મને પ્રશ્ન પૂછે છે, ભાઈ ઈશ્વર જેવું કાંઈ છે ખરું? પરમાત્મા જેવું છે ખરું? હું એમને જવાબ આપું કે તમે ઈશ્વરની ચિંતા શું કરો, પરમાત્માની ચિંતા શું કરો? તમે સૌથી પ્રથમ તે શોધી કાઢો કે તમારા જેવું કાંઈ છે ખરું? તમારા જેવું કાંઈ છે એવું તમને લાગે છે કે તમારી પોતાની હયાતી, તમારું પોતાનું અસ્તિત્વ છે એવું તમને લાગે છે? તો કે કેમ, અમે તો છીએ જ ને, એમાં શું શંકા? તમે કોઈ જો તમારા અસ્તિત્વમાં તમે માનતા હશો તો ઈશ્વરના અસ્તિત્વમાં માનતા. તમે પોતે તમારી અંદર શું છે તે વિચાર કદી કર્યો કે તમે કોણ છો? તમે વિચાર કરો કે તમે શું છો? શરીર છે તમારી પાસે, મન છે તમારી પાસે, ઇન્દ્રિયો તમારી પાસે છે, તો તમે આ બધાથી સંપન્ન છો. પણ તમે શરીર છો, તમે ઇન્દ્રિયો છો, તમે મન છો, તમે બુદ્ધિ છો. જેવી રીતે તમે કપડું નથી તેવી રીતે તમે શરીર નથી. કપડું તમારું છે તો શરીર તમારું છે, ઇન્દ્રિયો તમારી છે, મન તમારું છે, બુદ્ધિ તમારી છે. પણ તમારી અંદર કોઈ એવી વસ્તુ છે કે જે વસ્તુ હોય તો તમારું શરીર કામ કરે છે, હાથ પગ હલનચલન કરે છે. અંદર જે વસ્તુ છે તેને લીધે બલ્બની અંદર શક્તિ નથી, પણ ઇલેક્ટ્રિસિટી એની અંદર દાખલ થઈ ગઈ છે, ઇલેક્ટ્રિસિટીનો કરંટ આવી ગયો છે, એટલે બલ્બ પ્રતિબિંબિત કરે છે, પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, અજવાળું કરે છે. આ જો ઇલેક્ટ્રિક કરંટ ચાલ્યો જાય તો બલ્બ તો કાચનો ગોળો એવો જ છે, નિર્જીવ છે, જળ છે, નિશ્ચેષ્ટ છે, એ કંઈ કામ નહીં કરી શકે. આપણું જે શરીર છે કાચના બલ્બ જેવું, એની અંદર શક્તિ છે, એની અંદર કોઈ વસ્તુ છે, એની અંદર કોઈ કરંટ છે, એની અંદર કોઈ સત્તા છે. એ સત્તા ના હોવાથી આ જળ હાથ પગ પણ હલનચલન, પગ ચાલી શકે, હાથ હલનચલન કરી શકે. અને સત્તા ના હોવાથી આંખ જળ હોવા છતાં પણ જોવાની શક્તિથી સંપન્ન, કાન જળ હોવા છતાં સાંભળી શકે, વાણી બોલી શકે જળ હોવા છતાં પણ, હૃદય પોતાનું સંવેદન અનુભવી શકે, સર્વ પ્રકારનું જીવન પોતાનું કાર્ય કરી શકે. અને જો એ કરંટ ચાલુ છે, જેમ આપણે સ્વિચને ઓફ કરી દઈએ અંધકાર થઈ જાય, સ્વિચ ઓન હોય તો પ્રકાશ થઈ જાય. એવી રીતે આપણી આ સ્વિચ જીવનમાં જો ઓફ થઈ જાય તો અત્યારે આપણે બોલતા હોઈએ બોલતા હોઈએ. ઘણા એવા વક્તાઓ આપણે જોઈએ બોલતા હોય અને બોલતા બોલતા જ સ્વિચ ઓફ. હમણાં અમારી ગુજરાતમાં એક મહાન વિચારક, ઘણા સારા ચિંતક અને ઘણા સારા સંતોના સેવક હતા, લેખક પણ બહુ સારા હતા, કિશનસિંહ ચાવડા કરીને ગુજરાતમાં વડોદરામાં પ્રવચનો જ કરતા હતા. અને પ્રવચન કરતા કરતા વચ્ચે એમના જીવનની સ્વિચ ઓફ થઈ ગઈ, ત્યાં જ શરીર ઘણી થઈ. બોલવાનું બોલવાનું ઠેકાણે રહ્યું, પ્રવચન પૂરું થઈ શક્યું. શક્તિ છે એવી કોઈ જે ચાલી જાય તો આપણી વાણી બંધ થઈ જાય, આંખ જોઈ શકે નહીં, કાન સાંભળી શકે નહીં, હાથ પગ હલનચલન કરી શકે નહીં. અને પછીથી આપણે ડાક્ટરને બોલાવીએ તો પણ ડાક્ટર એમ કે હવે કાંઈ કામ કરો, આગળનું કામ જે કરવાનું છે તે કરો, એટલે આપણે આગળની વિધિઓ કરીએ છીએ. તો આવી એક વસ્તુ છે, ઉપનિષદના ઋષિઓ કહે છે કે આવી એક વસ્તુ છે, યત ચક્ષુષા ન પશ્યતી યેન ચક્ષુષી પશ્યતી તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. આંખ જેને જોઈ શકતી નથી પરંતુ જેના હોવાથી આંખ જોવાની શક્તિથી સંપન્ન બને છે, આ જ શક્તિ છે, આ જ ચેતના છે, આ જ શ્રદ્ધા છે, એ અંદર છે, શરીરની અંદર છે. આ તમે છો, આ અમે છીએ, આ આપણું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. આ કપૂર છે બારમું, તે મારું સ્વરૂપ નથી. આ બારમું જે શરીર છે પંચમહાભૂતનું, એ મારું સ્વરૂપ નથી. પંચમહાભૂતનું શરીર જો ચાલ્યું જાય તો પણ હું તો રહી શકું છું. પંચમહાભૂતના શરીરને મેં ધારણ કર્યું છે. પંચમહાભૂતનું શરીર નહોતું ત્યારે પણ હું તો હતો જ, અને પંચમહાભૂતના શરીરને છોડીશ ત્યારે પણ હું તો પાછો રહીશ જ. બીજા પંચમહાભૂતના શરીરને ધારણ કરીશ, એની અંદર રહીને પાછો કામ કરીશ. જેવી રીતે ભાડૂત મકાનોને બદલ્યા કરે, ભાડૂત એક જ હોય મકાનો બદલાયા કરે, એવી રીતે અંદર જે સત્તા છે, ચેતના છે, એ તો એક જ છે, આ મારું સ્વરૂપ છે. અને તે સ્વરૂપ ક્યાં છે? આપણે કોઈ માણસને પૂછીએ છીએ કે ભાઈ તમારું નામ શું, તો માણસ તરત જ કહે છે કે મારું નામ આ પ્રમાણે છે, મિસ્ટર સો એમ સો. આપણે કે બિલકુલ ખોટું તમે કહો છો, તમે એ નથી, તો કે ના હું એ છું, એ છું, એ છું. કુદરતી રીતે તેનો હાથ ક્યાં જાય છે? એ છું, એ છું. પોતાનો પરિચય આપવા માટે એનો હાથ આ હૃદય પ્રદેશ તરફ જાય છે. તો પોતાનો પરિચય આપવા માટે નાક પકડીને એમ નથી કહેતો કે હું આમ છું, તેમ છું, કે કાન પકડીને એમ નથી કહેતો કે હું આમ છું, મેં આ કામ કર્યું, પણ મેં આમ કર્યું. છાતી ઠોકીને કહે છે, છાતી પર એનો હાથ જાય છે, મેં આ કામ કર્યું, કારણ કે હું જે છે અહીંયા બેઠો, આ સ્વરૂપ છે. તે ગીતા 18મા અધ્યાય માં કહે છે, ઈશ્વર સર્વભૂતાના વૃદ્ધે શેરજી નથી. આ ઈશ્વર છે તેનું હેડક્વાર્ટર ક્યાં? શરીરમાં. તો કે હૃદેશ, હૃદય પ્રદેશ. તો ત્યાં આપણો હાથ સ્વાભાવિક રીતે જાય છે. આપવા પોતાનો પરિચય જયારે માણસને આપવાનો, ત્યાં ગયા છે હૃદય પ્રદેશ, નાક કાન તરફ, સાફળ તરફ, પગ તરફ એમ હાથ. તો ત્યાં આ સ્વરૂપ અહીંયા વિરાજમાન છે. ચેતના સત્તા એને જ આપણે આત્મા કહીએ છીએ, એ હોય છે આ સુધી બધું કામ, અને તેને જ ઈશ્વરનું નામ આપવામાં આવ્યું ગીતા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતિ. એ અર્જુન, આ જે ઈશ્વર છે એ સર્વભૂતોના હૃદયમાં વાસ કરે છે. ઈશ્વર એને કેમ કહેવાય છે? ઈશ એટલે શાસન કરવું થાય છે, અંગ્રેજીમાં તો ગવર્ન. તો જે ગવર્ન કરે છે આખા શરીરને, ઇન્દ્રિયોને, મનને, એ ગવર્નર જે છે તે જ ઈશ્વર, જે શાસન કરનારી શક્તિ છે. એ હોય તો આખું ચાલે જીવન, ન હોય તો જીવન ન ચાલે. ગવર્નર જનરલ હોવો જોઈએ, રાજાનો પ્રતિનિધિ, તો જ કામ પછીથી આગળ ચાલી શકે છે. એવી રીતે આ ઈશ્વર છે, શાસન કરનારી સત્તા, શાસન કરનારી ચેતના, જે શરીરમાં રહીને શરીરનું શાસન કરે. આ આપણે પોતે સ્વ, આપણું પોતાનું આ સ્વરૂપ છે. આ સ્વરૂપને આપણે ઓળખતા, આ સ્વરૂપને આપણે અનુભવતા નથી. શાસ્ત્રો દ્વારા કેટલીક વાર આપણે જાણીએ, અથવા મહાપુરુષોની પાસે બેસીએ તો એ આપણને કે તું અલ્યા કોણ ને કોને વળગી હતી વગર સમજે કરે માં. મહાપુરુષો આપણને કે ત્યાં તરુણ છે, ઠણકનું છે, કાળની ફૂંક વાગશે તો ઉડી જશે. આ કાંઈ કાયમ નહીં માટે રહેવાનું નથી, ચાલ્યું જવાનું છે. પણ એની અંદર જે સત્તા છે તે સત્તા શાસન છે, તે સત્તા કાયમ નહીં માટે રહેવાનું છે. માણસો ભૂલી જાય છે કે એક દિવસ એક વાત. કબીર સાહેબની પાસે એક વાર એક માણસ આવ્યો, અને માણસે આવીને કબીર સાહેબને કહ્યું કે આવતીકાલે તમારે તમારા શિષ્યો સાથે અમારે ત્યાં ભોજન માટે પધારવું. તો કબીર સાહેબ કંઈ બોલ્યા, શાંતિથી માળા લઈને પ્રભુ સ્મરણ કરતા હતા, તે રીતે પ્રભુ સ્મરણ જ કરતા હે, પણ શિષ્યોને એવું માનવું થયું. કારણ કે શિષ્યોને ભોજનના આમંત્રણો આવે ત્યારે વધારે આનંદ થતો, બહુ સારું લાગતું. કારણ કે આશ્રમમાં તો રોટલી દાળ ભાત જ થાય, અને બહાર આમંત્રણ આવે એટલે મિષ્ટાન્ન જ મળે વધારે માગે. એટલે શિષ્યો ભોજનના રસિયા હતા, ભજન કરતા વધારે. એટલે એમણે તરત પૂછ્યું પેલા માણસને, ભાઈ આમંત્રણ અમને તમે ભોજનનું આપો છો, પણ શા માટે? કંઈ પ્રસંગ છે? તો કે અમારા જે શેઠ છે એનો હું મુનિ છું, એણે એક નવો બંગલો બાંધ્યો છે. એ બંગલાનું વાસ્તુ આવતીકાલે છે અને એના ઉપલક્ષ્યમાં ભોજન સમારંભ કર્યો છે. એટલે તમારે બધા કરવાનું છે, બહુ સારું. પણ શું બનવાનું છે તે કહી શકશો? બીજું શું બનવાનું? કાલી રોટીને ધોળી દાળ બનશે. આ કોડ વર્ડ ગણાય. હવે આપણા ભારતમાં પણ કોડ વર્ડ થઈ ગયા. તમે ટપાલનું એડ્રેસ લખો તો કોડ વર્ડ, શહેરની પાછળ કોડ નંબર, એ ટપાલ બહુ જલ્દી ચાલી જાય. એમ આ ત્યાગીઓ જે છે એમનામાં પણ કેટલાક કોડ વર્ડ હોય છે. એ કોડ વર્ડ આપણે જાણીએ તો જ સમજાય, નહીં તો સમજાય. કાળી રોટી ને ધોળી દાળ એટલે આપણને એમ થાય કે દાળ તો કદી ધોળી થતી જ નથી, આપણે કઈ દાળ બનાવવાની હશે? કાંઈ પાવડર એમાં નાખવાનો હશે દાળમાં કે ધોળી થઈ જાય? શું કરવાનું આને? અને કાળી રોટી એટલે શું કરવાનું? કાળી રોટી કરવા માટે કાંઈ વાંદરા છાપ ટૂથપેસ્ટ અંદર નાખવાનો હશે? નથી તો કરવાનું શું? કાળી રોટી એટલે શું? પણ એમને આપણે પૂછીએ તો એ ગુરુગમ્ય વાત આપણને આ વૈરાકી સાધુઓ બતાવે. કેટલીક વાતો ગુરુગમ્ય હોય એટલે તરત એ બતાવે કે બેટા કાળી રોટી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધપા. એમનો કોડ વર્ડ છે. એવા કેટલાક કોડ વર્ડો ગુરુથી જ સમજાય એવા. એવા સાધુઓ પાસે તમે જાઓ કે મારે આજ શું જમશો? તો કે બેટા ક્યાં ખાને ખાય? તેમ ગગ્ગા બના દેવા. તેમ ગગ્ગા બના. આપણે વિચારમાં પડે તીમ ગગ્ગા એટલે શું? એટલે તીમ ગગ્ગા પણ એમનો આ કોડ વર્ડ ગણાય છે. જ્યાં સુધી તમે અનુભવ નહીં કરો આ લાઈનનો ત્યાં સુધી તમને ખબર નહીં. વિચારમાં પડી જાઓ તીમ ગગ્ગા એટલે શું? તીમ ગંગા એટલે આપણા ગુજરાતના ગોળ મટોળ ચૂરમા ના લાડુ, ગૌ ઘી ને ગોળ, ત્રણે આવી જાય એટલે ત્રણ ગૌ ઘી ને ગોળ. આવા બધા કેટલાય કોડ વર્ડો અમને પહેલા આવો કઈ અનુભવ નહીં, પણ જેમ જેમ સાધુઓની સાથે સંગતિમાં આવતા ગયા તેમ તેમ આ કોડ વર્ડ થી બરાબર પરિચિત તમે કરતા ગયા. એટલે પેલા એ કહ્યું કાલી રોટી ધોળી દાળ બની ગઈ. બહુ મજાની વાતમાં, બહુ સરસ વાત. એટલે આગળ દિવસે રાત્રે ભોજન ના કર્યું. કબીર સાહેબના ચાર પાંચ શિષ્યો હતા, એમણે આગળ દિવસથી ભોજન. કારણ કે આવતીકાલે મિષ્ટાન ખાવાનું એટલે જગ્યા અત્યારથી જ આપણે રાખવાની એવી નીતિ ભોજન કરીએ તેટલું પછી ઓછું ખવાય બીજે દિવસે. અને બીજે દિવસે સવારે તો જયારે પડવાનું ત્યારે પડવાનું, પણ રાતે પૂરી ઊંઘ પડે જોઈએ. હવે કાળી રોટીને ધોળી દાળ દેખાયા સવાર પડી એટલે રાત્રે હવે આ જલ્દી ક્યારે ટાઈમ પૂરો થાય? મધ્યાહન કાળે ભોજન થવાનું પણ પ્રભુને કરવું. કબીર સાહેબ કઈ બોલ્યા નહીં, એ જાણતા હતા કે શિષ્યોનો સ્વભાવ ભોજન પ્રિય વધારે છે. ભજન પ્રિય કરતા ભજન પ્રિય થવું આ ભોજન બધા બેસી રહ્યા ચપચ કરતા. પણ બીજે દિવસે પાછો એ મુનિ બહુ ઝડપથી ઝડપથી કબીર સાહેબના આશ્રમમાં ત્યારે પણ કબીર સાહેબ ચપચ કરતા પ્રણામ કર્યા. કબીર સાહેબને આવ્યા બેઠો તો પેલા શિષ્યો બધા ભેગા થઈ ગયા. કબીર સાહેબ તો કઈ બોલ્યા, નિસ્મિત જ કરતા. શું છે? મુનિમે કહ્યું કે ભોજન સમારંભ આજે બંધ રહ્યો છે. શિષ્યોએ રાહ જોઈને આગલે દિવસે ભોજન કરેલું જ નહીં. એટલે ત્યાં તો નુકસાન થયું. કેમ બંધ રહ્યો? શું કારણ છે? પૂછવા લાગ્યા બધા. કહ્યું શું? ખાલી સાથે વાત એમ છે કે જે અમારા શેઠ હતા ને, જેમનું મકાન હતું, વાસ્તુ કરવાનું હતું, તેમનો સ્વર્ગવાસ થઈ આજે મધ્યરાત્રિ છે. હવે કાંઈ ભોજન વિધિ ચલાવવાની? હવે તો શોક શોકનો પ્રસંગ આવ્યો. શિષ્યોને ઘણું થયું કે શેઠે ચાર પાંચ કલાક રાહ જોઈ હોય કઈ વાત ન, પણ કોઈના હાથની આ વાત છે. અમારા ભાઈઓ ઘણી વાર કહે છે કે આપણે એક્સટેન્શન કરાવીએ વિઝાનું, થઈ જાય. પણ આ વિઝાનું એક્સટેન્શન કોઈનું થાય એવું છે? જે ઘડીએ જે કાળે જવાનું છે એ કાળને ખબર જ નથી આપણને ક્યારે જવાનું છે. એટલે એક્સટેન્ડ કરાવવાની કોઈ વાત જ આવતી નથી. આપણને આશા રહ્યા જ કરે છે કે આપણે આપણા થોડા જવાના છીએ, નહીં નહીં તો 180-75 તો રહીશું જ ને. આમ આશામાં નાશામાં આપણો સમય થાય. પોતાની ગણતરી કર્યા કરે છે કે ક્યારે આને લઈ જવાનો છે ને, બરાબર ખબર છે. અને એક દિવસ જવાનો છે ચોક્કસ. એ ભોજન સમારંભ બંધ થઈ ગયો અને કબીર સાહેબ શાંતિથી સ્મિત કરતા હતા. એમણે આગલે દિવસે જ્યારે આ મુનિમ આવેલો આમંત્રણ આપવા, ત્યારે ભજન નથી રાખ્યું. તે ભજન પછી આગળ હતો તે મુનિમને ગયો. પ્રાર્થના લખેલી કરી છે. અપની ખાતર મેલ બનાયા, અપની ખાતર મેલ બનાયા, આપ હી જા કરો જંગલ સોયા. પોતાની માટે મેલ બનાવ્યો, પોતાની મેલમાં રહેવાનું નથી. વાસ્તુ તો થશે ત્યારે થશે, શેઠ કહેવા જશે એ પહેલા સ્મશાન જવા. ન ધન કી કહું ન બડાઈ, દેખત નહીં મિલાઈ, અપને ખાતર મેલ બનાયા, આપ હી જાકર જંગલ સોયા. આડ જલે જૈસે લકડી કી મોલી, બાલ જલે જૈસે કાશ કી પોલી. ઈશતન ધન કી કહો ન બડાઈ, દેખત નહીં મે મેટી મિલાઈ. કહત કબીરા સુનો ભાઈ સાધુ, આપ મુવે ફિર ડૂબ ગઈ દુનિયા. ઈશતન ધન કી કહો ન બડાઈ, દેખત નહીં મે મેટી મિલાઈ. લખી રાખેલું કબીર સાહેબને એને કઈ ખબર હતી, એટલે આમંત્રણ આપવા પેલો મુનામાં આવ્યો ત્યારે પણ એ સ્મૃત કરતા કરતા ચેલા ઊંચા નીચા થતા. પણ કબીર સાહેબ આત્માને જાણતા હતા, જે આત્માને ઓળખે છે એ હંમેશા શાંત છે, એને શોકે થતો નથી તો મોહે થયો, એને રાગે થતો નથી તો દ્વેષ. પણ પેલા શિષ્યો જાણતા નહોતા એટલે પ્રકૃતિના પ્રવાહો એમને પ્રભાવિત કર્યા, દુઃખી થઈ ગયા કરે રહ્યા. હવે આજે તો દિવસ બગડ્યો આપણો, એમને શેઠ મરી ગયા તેનું દુઃખ નથી શિષ્ય, પણ આ ખાવાનું બન્યું તેનો અફસોસ શિષ્ય મળ્યા. કબીર સાહેબ શાંત છે, બધી અવસ્થામાં શાંત છે, એને કાંઈ અસર થતી જ નથી. જેમ ચોપાટી તમે મુંબઈ જજો, દરિયાના તરંગો મોજા ઉછળે છે અને કિનારા પર જે મોટા મોટા પથરાઓ છે એમને કંઈ જ અસર, એ મોજા ઉછળે છે પાછા એમને કાંઈ અસર નથી પથરાઓ. હવે તો સિમેન્ટના મોટા મોટા રાખ્યા, કારણ કે પહેલા પથરાઓ પણ થોડા થોડા ઘસાતા એવું લાગ્યું હતું, એટલે ત્યાં પાછા પથરાઓની આગળ સિમેન્ટના મોટા મોટા પાછા રાખે છે, કે જેથી ધોવાણ થતી. એ પથરાઓ પણ કોકવાર ઘસાઈ જાય લાંબે વખતે, પણ મહાપુરૂષોના મન કદી ઘસાતા, ગમે તેટલા મોજા આવી જતા. એ સ્થિતિ કબીર સાહેબ સમજતા હતા સ્વરૂપ. બુદ્ધિથી જાણવું સમજવું એક વાત, અને અનુભવથી જાણવું સમજવું તે વાત. બુદ્ધિથી આપણે સમજીએ અમેરિકા આવું છે, લોસ એન્જલિસ નામની નગર ક્યાં છે, ગાઈડ વાંચીને, કોઈએ લખેલું પુસ્તક હોય તે વાંચીને કેટલીક માહિતી મેળવી, ફોટાઓ જોઈને માહિતી મેળવી. લોસ એન્જલિસ અથવા અમેરિકાથી કોઈ માણસ ભારતમાં આપણા પરિચિત આવ્યા હોય તેમને મળીને પણ આપણે લોસ એન્જલિસ કે અમેરિકાની કેટલીક માહિતી પ્રાપ્ત કરીએ. પણ જ્યાં સુધી આપણે નજરે લોસ એન્જલિસને જોઈએ નહીં ત્યાં સુધી આપણી જે માહિતી હોય તે પાકી. એમ આપણે સ્વરૂપ વિશે, પરમાત્મા વિશે, આત્મા વિશે વેદમાંથી, ઉપનિષદમાંથી, ગીતામાંથી, રામાયણમાંથી, મહાભારતમાંથી, ભાગવતમાંથી જાણીએ બધું કોણ? બુદ્ધિનું જ્ઞાન. પણ આપણે હજુ આત્માને ઓળખ્યું, આત્માને આપણે જોયું, આત્માનો આપણે અનુભવ કર્યો નથી. ત્યાં સુધી આપણને આપણું જે જ્ઞાન હોય તે પ્રત્યક્ષ જ્ઞાન થાય, બુદ્ધિનું જ્ઞાન થાય પણ અનુભૂતિનું થાય. એટલે રિયલાઇઝેશન જેને કહેવાય, સાક્ષાત્કાર, અનુભવજન્ય જ્ઞાન, તે જ્ઞાન આપણને પ્રાપ્ત ન થાય. અને જ્યાં સુધી તે જ્ઞાન આપણને આત્મા પરમાત્માનું કે સ્વરૂપનું સાંપડે નહીં ત્યાં સુધી આપણને શાંતિ મળે એમ આપણા શાસ્ત્ર. એટલે આપણે અનુભવનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, જે સ્વરૂપને ઓળખ્યા પછી દુઃખ થતું, જે સ્વરૂપને ઓળખ્યા પછી સુખ જ સુખ જીવનની અંદર શેષ રહે છે, તે સ્વરૂપને ઓળખવા માટે મહાપુરૂષો આપણને પ્રેરણા આપે છે. તમે આ સ્વરૂપ સ્વરૂપને ઓળખશો એટલે આનંદ આનંદ જીવનમાં. હમણાં લગભગ 2 વર્ષ પહેલા બહુ ભયંકર માંદગી મને આવી હતી, હાર્ટ એટેક જોરદાર. 15 દિવસમાં 2 વાર હાર્ટ એટેક, 9મી નવેમ્બરે પહેલી વાર હાર્ટ એટેક. નવમી નવેમ્બર, આજે નવમી નવેમ્બર છે, બે વર્ષ પહેલા નવમી નવેમ્બર હાર્ટ એટેક. સવારે ઉઠ્યો, સ્નાન કર્યું રોજના નિયમ પ્રમાણે, વ્યાયામ કર્યો રોજના નિયમ પ્રમાણે, ધ્યાન કરવા બેઠો અમદાવાદમાં બેઠો, ત્યાં અચાનક બેચેની થવા માંડી છે અને આ થતો ને એકદમ આમ બુઠ્ઠા જેવો થવા લાગ્યો. હું કળ પડેલી એટલું લાંબો થઈને સૂઈ ગયો. એક કલાક ધ્યાનમાં બેસું રહ્યું પણ તે દિવસે પાંચ જ મિનિટમાં સૂઈ ગયું. સામે મારા માતાજી હતા, આટલા પર બેઠા બેઠા માળા હતા. એમણે જોયું ત્યાં સૂતા કે તમારી પાસે આવ્યા. મને શું થયું? એવું કાંઈ નહીં, મધુનું પાણી હોય તો જરા આપજો. એવું જરા બેચેની થાય છે. એટલે એમણે મધુનું પાણી આપ્યું, પીધું. છતાં પણ બેચેની વધતી ગઈ એટલે મેં બીજું પડખું ફેર્યું. તો તે વખતે મેં તરત પરમાત્માનો સંપર્ક સાધી લીધો. તરત જ સૂતા સૂતા લોકો જાણીએ તો ખરા કે જવાનું છે કે શું. જાણવાથી ફાયદો છે, જવાનું છે એવું જાણીએ આપણે તો આપણને કાંઈ દુઃખ થવાનું છે. રહેવાનું છે તેવું આપણે જાણીએ તો કાંઈ સુખ થવાનું છે. દુઃખ તો કશું નથી પણ જાણીએ તો કેટલીક તૈયારી થઈ જાય કે ભાઈ જવાનો વખત આવ્યો તો બે માણસને જે કહેવું હોય તે કહેવાય. તમારા જેવાને કાંઈ કહેવું હોય તો કહેવાય કે પૈસા અહીંયા રાખ્યા કામ છે આપવાના છે નથી. અમારા જેવાને બીજું કાંઈ ભલામણો કરવાની જાણીએ તો કહેવાય. એટલે મેં તરત પરમાત્માનો સંપર્ક સૂતા સૂતા કાઢ્યો. મને તરત ભગવાને કહ્યું, મને કે યોગેશ્વરજી હમણાં જવાનું નથી, આ જવાનો વખત નથી, હજુ તો આપણે ઘણું રહેવાનું છે અને ઘણા કામો કરવાના છે જગતમાં. આ તો વચગાળાનો પીરિયડ છે, ચાલુ જશે. પછી મેં માતાજીને કહ્યું કે જુઓ આવી રીતે મને ભગવાને હમણાં કહ્યું છે એટલે કદાચ મારી સ્થિતિ વધારે ખરાબ થાય તો પણ તમે દુઃખ થયો. હું જવાનું નથી, જવું પડે તો મારી તૈયારી છે પણ ભગવાન હજુ મને લઈ જવા માંગતા નથી એટલે મારે રહેવાનું છે. માટે તમે ચિંતા ન કરો. અને પછી તે મારી સ્થિતિ ઉત્તરોત્તર બગડતી. મા સર્વેશ્વરી બે દિવસ માટે આવેલા અમદાવાદ ફક્ત કારણ કે અમારે જવાનું હતું મોરબી. ત્યાં રેલ હોનાર થઈ મચ્છું બંધ તૂટી ગયું, લોકોને બહુ નુકસાન થયું. મોરબીમાં મારું ધ્યાન કેન્દ્ર ચાલે, લોકો ઘણા ભક્તિભાવ મારી પ્રત્યે અને મા પ્રત્યે પણ રાખે, એમનો બહુ જાગ્રહ કે તમે બે દિવસ પર મોરબી આવો, બધા ભક્તોને આનંદ થશે અને મા સર્વેશ્વરીને સાથે લેતા જ આવજો. એટલે મેં એમને લખ્યું કે તમે આવો. સુરતમાં તે વખતે નોકરી કરે પ્રિન્સિપલ તરીકે સાધના વિદ્યા ભવનમાં. શનિ રવિની રજા અને એક સોમવારની રજા લઈ બે કપડાં લેતા ગયા અને મોરબીના ભાઈઓએ વ્યવસ્થા કરેલી એટલે રાજકોટના અમારા એક ભક્ત પ્રિય પ્રેમી ભાઈ પોતાની કાર લઈને અમને લઈ જવા માટે અમદાવાદ આગલે દિવસે એ પણ આવીને બેઠેલા ત્યાં મારી આ સ્થિતિ. મા સર્વેશ્વરી સવારે 10 વાગે ટ્રેનમાં આવવાના હતા સુરતથી, ક્વીન ગુજરાત ક્વીનમાં આવવાના છે. એમને ખબર નથી કઈ આ સ્થિતિ છે. એટલે મારી પાસે જે ભાઈઓ આવ્યા એમણે આ જોયું એટલે સીધા સ્ટેશને ગયા એમને લેવા માટે અને ત્યાંથી મારી પાસે લઈ આવ્યા. જોયું આવું છે, આજે કંઈ જવાનું બને એમ લાગતું નથી. તેરે મન કુછ ઓર હે ઈશ્વર કે મન ઓર. આપણી યોજનાઓ ઘણી વાર એક એવી શક્તિ છે જે ઉલટાવી નાખે અને આપણે યોજના ન કરી હોય તો એ શક્તિ પાછી કરે. આપણે તો મનને સ્થિર રાખવું. 4 વાગે સાંજના ડોક્ટરો આવ્યા, જોયો મને કે હોસ્પિટલમાં જઈએ તો સારું, ત્યાં ચેકઅપ બરાબર થાય, ટ્રીટમેન્ટ બરાબર થાય. અને આ સ્થિતિમાં પ્રવચનો કરવા બહાર બીજે કંઈ જવાનું જોઈએ. તમે વિચાર્યું કે હોસ્પિટલમાં કોણ રહેશે? હોસ્પિટલમાં કોઈ પ્રેમી વિશ્વાસુ માણસ હોય તો જ આપણાથી જવાય. કાંઈ નર્સોને ભરોસે હોસ્પિટલમાં જવાય કે ડાક્ટરોને ભરોસે? માતાજીની ઉંમર 70-76 વર્ષની. ગયા વખતે અહીંયા આવ્યા હતા જ અમેરિકા પરિસર, બે વાર પરદેશ લાવ્યો હતો. એમને ડાયાબિટીસનો વ્યાધિ અને ડાયાબિટીસ વધવાથી છેલ્લા વર્ષોમાં એમને લખવાની અસર થઈ ગઈ. એ તો કંઈ મારી સાથે હોસ્પિટલમાં રહી શકે સેવા કરવા? આવે ખરા, જાય ખરા, રહી ન શકે, રહે તો. અને મા સર્વેશ્વરીએ તરત કહ્યું કે હું તૈયાર છું હોસ્પિટલમાં. ચાલો ત્યાં હવે વાત ચાલો. મળે. સર્વિસ હતી એમની, બે દિવસ જ રજા લઈને આવેલા, છતાં કહ્યું બીજા બે શિક્ષકો તૈયાર થઈ ગયા મોરબીના, ત્યાં આવેલા મને લેવા તે પણ તૈયાર થઈ ગયા. રહેવા એક મહિનો હોસ્પિટલમાં રહ્યો અને 9મી નવેમ્બરે એટેક આવેલો. એ પછી 15મી નવેમ્બરે બીજો જોરદાર એટેક, એના કરતા ભયંકર એટેક આવ્યો. ડાક્ટરો કે બહુ શ્રમ તમે કર્યો છે, મેં ત્યાં એટેક આવ્યો. જાંબિયા ગયા ત્યારે 4-4 પ્રવચનો, 3-3 પ્રવચનો રોજના ગરીબ રાખ્યા. શ્રમ બહુ કરે છે. ગમે તે કારણે આવ્યો, હવે આને દૂર કરવાનો છે આપણે મહેમાનને. એટલે કઈ રખાયો છે ચા પાડ્યાથી, કારણ ગમે તે. અને 15મી નવેમ્બરનો જે એટેક, એ તો એટલો બધો જોરદાર, ભયંકર. 10 ડાક્ટરો ભેગા થઈ ગયા હોસ્પિટલમાં, કોઈ નિદાન કરી શક્યા નહીં, કોઈ નસ જ પકડાય નહીં, જીવનનું કોઈ ચિહ્ન નહીં. હું તો એકદમ પડે. મા સર્વેશ્વરી નદીજા જે ભાઈઓ મારી સેવામાં હતા એ ખાલી જોતા, અને ડાક્ટરોએ સર્વાનુમતે કહી દીધું. પછી અમારી સેવામાં જે ભાઈઓ જોવા માટે આવેલા એમને 48 કલાકથી વધારે નથી, 48 કલાકથી વધારે બચી શકે એમ નથી, માટે જેમને ખબર આપવી હોય તેમને આપી દઉં, મોઢું જોવા આવવું હોય તો આવી જાય. બોલી સારામાં સારા ડોક્ટરો, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો. તે વખતે પણ મા સર્વેશ્વરીનું મન શાંત. એમણે તરત સાથે જે માણસો હતા એમને કહ્યું કે મારો આત્મા કે છે કે યોગેશ્વરજી જાય. 48 કલાક ડાક્ટરો, મને તો કઈ ભાન નહોતું. 3 દિવસ સુધી ભાન નથી, ઓક્સિજન દાખલ કરવા માટે કોઈ નસ પકડાયેલી દાખલ નથી. ઓક્સિજન કેવી રીતે આપવું? આખરે પગને અહીંયા ચીરો પાડ્યો, આ કાળું પડેલું છે કાયમ માટે મને યાદ રહે માટે. આ ઈશ્વરે માર્ક મૂક્યો છે કાળું, આ ફાડ્યું અહીંયા આગળ લોકો, અને એની અંદરથી નાની નસને એક ડાક્ટરે હિંમત કરીને પકડી અને એ રીતે મને ઓક્સિજન 3 દિવસ સુધી આપ્યો. ડાક્ટરો એમ ઇચ્છતા હતા કે 48 કલાકથી વધારે નહીં રહે, પણ ભગવાન એમ ઇચ્છતા હતા કે અમને 4800-4800 કલાક રાખો છો, સારું કામ કરે. ભગવાન એમ થયું સારું કામ કરે છે, ભલે ને રહેતા પ્રમોશન આપો. સારા કામ કરનારાઓને પ્રમોશન આપે સંસારમાં ભગવાન. મને તો પહેલેથી કહેલું કે હમણાં જવાનું નથી, ઘણું કામ કરવાનું. તે દિવસોમાં પણ હોસ્પિટલમાં પછી મને જયારે ભાન આવ્યું, ડાક્ટરોને નવાઈ લાગી, એવો કેસ છે બચી જ શકે. તો પથારીમાં 1 મહિના સુધી પથારીમાં બેઠા પણ નથી આવી શકું. ત્યારે મા સર્વેશ્વરીના જીવનમાં સવાલ આવ્યો કે કરવું છું, સુરત જવું સર્વિસ પર? કારણ કે રજાઓ તો વધારે છે નહીં, પ્રિન્સિપલની નોકરી છે, જવાબદારી છે, શું કરવું? વિચાર, ગુરુને મૂકી દેવા પૈસાને માટે, સર્વિસને માટે, કે સર્વિસ મૂકી દેવી? માનવતાની દ્રષ્ટિએ ગુરુ જેને માનીએ છીએ તેની સેવા જ કરવી, બેમાંથી એક તો કરવું પડશે, બે કાંઈ એક સાથે થાય છે. કાં તો પેલી સર્વિસ, કાં પછી આ હ્યુમેન સર્વિસ, બેમાંથી એક જ કરવું. સર્વિસ કોણ કામ કેવી થાય? સુખની નોકરી, એમને રાજીનામું નથી દીધું, સર્વિસ કરવા માંગુ, યોગેશ્વરજીને સેવા જ કરવા માંગુ છું. એમની સ્થિતિ એવી છું, મૂકી લાવી શકું. રજા મળે એમ નહોતી, કારણ કે જાંબિયા આવેલા તો 2 મહિના તો એમને નથી મળે. ઉપરા ઉપરી રજા કોણ આપે? પ્રિન્સિપલની સ્કૂલ ચાલે કેવી રીતે? મારી સર્વિસ નથી કરતી, હું મારું આખું જીવન પ્રભુની પાછળ જ અગે ગાળવા માંગુ છું. શંકર એમની કમિટીમાં એક બે ભાઈઓ એવા હતા સારા, કે જે એમને જાણતા હતા સારી રીતે, એમને શું કહ્યું, પવિત્ર માર્ગે જોઈ રહ્યા છે. એ વખતે એમના જીવનનું ટર્નિંગ પોઈન્ટ અચાનક આખું આવી ગયું, અને સેવામાં પછી રહ્યા 4 માણસો રહેતા પહેલા એ પણ હતા. 24 કલાક રાઉન્ડ ધી ક્લોક મારી સંભાળ રાખતી હતી, કારણ કે મને તો કાંઈ બહાર નથી. પણ એ અવસ્થામાં પણ મારું મન શાંત. જ્યારથી મને ભાન આવ્યું પછી, ત્યારથી ડોક્ટરો રોજ આવે મારી પાસે જોવા માટે આવે, રોજ બ્લડ પ્રેશર જોઈએ, રોજ કાર્ડિયોગ્રામ જોઈએ, બધું જોઈએ. તો ડાક્ટર મુજાએ જે અમારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતા, હાર્ટ એટેક ના સ્પેશિયાલિસ્ટ, ડાયાબિટીસ ના સ્પેશિયાલિસ્ટ, તે મને કહે યોગેશ્વરજી બહુ નવાઈની વાત છે. તો શું નવાઈની વાત લાગી? તમને ધીરે ધીરે બોલું, બહુ ઝડપથી બોલાય નહીં, છૂતા છૂતા. મને કે તમને નવાઈની વાત, તમને એ લાગે છે કે બ્લડ પ્રેશર નથી આવતું. અમે રોજ જોઈએ છીએ બ્લડ પ્રેશર આવતું નથી. મેં કોઈ નથી આવતું એ સારું માનો છો કે ખરાબ માનો છો? તે કહો. નથી આવતું એ સારું જ કહેવાય, પણ નવાઈની વાત ના કહેવાય કે જેને હાર્ટ એટેક આવે એને બ્લડ પ્રેશર હોય છે, કાં તો લો હોય કાં પણ હોવું જોઈએ, હાઈ હોવું જોઈએ. તમારે બિલકુલ નથી, નોર્મલ જ છે. આ નવાઈ આવું કેમ હશે? અમે કાંઈ વિચારી શકતા નથી. મેં કોઈ જોયું એનું કારણ એ છે કે મારું જે મન છે એના પર પ્રેશર નથી. આ જે બ્લડ પ્રેશરો દુનિયામાં વધ્યા છે એનું મોટામાં મોટું કારણ એ કે મેન્ટલ પ્રેશર વધી ગયા છે. ચિંતા, વિષાદ, ભય, ઉત્તેજનાઓ, આવેશો, ઉશ્કેરાટો, આવેગો, એ મન પર અસર થાય છે, એનાથી ખૂન પર અસર થાય, એનાથી હૃદય પર અસર થાય, ધડકનો વધી જાય, બ્લડ પ્રેશર મુજાય, ગભરામણ. અને એ જયારે પરાકાષ્ઠા પર પહોંચે ત્યારે ફિશ, હા, હિસ્ટીરિયા, આપણે મેં ભૂતળું વળગ્યું. વળગ્યું કાંઈ ન હોય, એનું મન જ વળગ્યું. પછી બાવાઓ, ભોવાઓ, બાધા આપનારાઓ, દોરા બાંધનારાઓ, ડગલા વગાડનારાઓ, જાદુગરો બધા આવે. મારું મન, માઇન્ડ જે છે ને, મન શું કહો છો? આટલું બધું છે તો એ માઇન્ડ શાંત, કોઈ ભય નહીં. તો બિલકુલ હું અખંડ આત્માનો જ વિચાર કરું છું. સો 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 શિવો શિવો શિવો, એ સ્વરૂપનો હું વિચાર કરું છું, સ્વરૂપનો અનુભવ કરું છું. આત્મા છું, આનંદ સ્વરૂપ છું, શાંતિ છું, અજન્મા છું, અવિનાશી શરીર. 24 કલાક હું આ જ રટણ કર્યા કરું છું પથારીમાં પડે પડે 24 કલાક, કારણ કે રાત્રે પણ ઊંઘ ના આખી રાત. એટલે મારું મન, મન શાંત એટલે લોહી શાંત, હાર્ટ શાંત, બધું શાંત શાંત શાંત. કે મિરેક્યુલસ, ચમત્કારી કહેવાય. તો પછી એમ છે, આ તમારું મેડિકલ સાયન્સ છે, તે અમારા સ્પિરિચ્યુઅલ સાયન્સને સમજીને છે. આ મારું સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, આધ્યાત્મ વિજ્ઞાન છે. અને જે આત્માને ઓળખી લે, જે આત્માની સાથે અનુસંધાન સાધી લે, એ ગમે તેવી મુસીબતો આવે, મરણની પથારી પર એ પડેલો દેખાય તો પણ એનું મન સ્વસ્થ, કોઈ ભય, કોઈ વિષાદ, કોઈ ઉદ્વેગ, કોઈ ઉત્તેજન. ઋષિએ કહ્યું છે તરત શોધવા માટે, આત્મદર્શી પુરુષ શોધવા માટે, આત્મદર્શી પુરુષનો ગજબની વાત છે ભાઈ, બહુ ગજબની વાત. એટલે કે બધું જ તમારે માટે ઊંધું પડે છે. અમારું આખું મનોવૈજ્ઞાનિક શાસ્ત્ર અને મેડિકલ શાસ્ત્ર તમારે માટે ઊંધું પડે છે. આ બધું હોવું જ જોઈએ, પણ મેં તો નથી, હવે શું કરશો? મેડિકલ સાયન્સમાં નવું એક ચેપ્ટર લખો કે આવા પણ એક પેશન્ટ તમને મળેલા જેમને બ્લડ પ્રેશર નહોતું છતાં હાર્ટ એટેક આવ્યું, જેમને ઊંઘ રાતે પણ આવતી નહોતી છતાં મન શાંત હતું. નવું લખો કે કઈ વાંધો છે? નવા નવા પ્રોબ્લેમ. તમે કંઈ જોજો, આખી જિંદગી ઘીને અડવાનું નહીં, ખાવાની તો વાત જ ન કરતા. તમે કોઈ જુઓ ડાક્ટર સાહેબ, હવે હું આ પથારીમાં પડું છું, મને દાળ ભાત રોટલી ખીચડી કંઈ ગમતું જ નથી, મને મિષ્ટાન ગમે છે. આ બધું અમારું મેડિકલ સાયન્સની વિરુદ્ધનું છે. હું તો કરું છું, લો ખાવું કેવે ભૂખેરું, મને ઘીવાળો શીરો ને લાડવા ને રસગુલ્લા ને ગુલાબજાંબુ. આમ જન્મેલો બ્રાહ્મણ ને ઘેર, પણ ભૂલી ગયેલો, હવે યાદ આવે છે હોસ્પિટલને. કારણ કે બ્રાહ્મણ ને ઘેર જન્મ હોય બધા ભૂતાન કરીએ લગભગ બનાય. હમણાં છાપામાં સમાચાર આવેલા, અમારે પરદેશ આવવાનું, એની પહેલા ગુજરાતના છાપાઓમાં સમાચાર આવે, સૌરાષ્ટ્રમાં હળવદના બ્રાહ્મણ ખાવા માટે બહુ પ્રસિદ્ધ કરાય, મિષ્ટાન નથી, એક્સપર્ટ એ ટાઈપના, ચેમ્પિયન્સ બધા, એ લોકોએ જાહેર ખબર આપી છાપામાં કે કોઈ અમારી વારે દાજો, હેડિંગ હતું કોઈ અમારી વારે દાજો, કોઈ હરિભક્તો કેમ કે 35 રૂપિયે કિલો ઘી ગુજરાતમાં અને શ્રાવણ મહિનો પાસે આવવાનો. હવે આ બ્રાહ્મણો ચકાચક ખાવા ટેવાય લાખા શ્રાવણ મહિનામાં રોજ. અને એમાં સમાચાર હતા કે અમારે ત્યાં હજુ પણ એવા બ્રાહ્મણો જીવિત છે જે એક બાળા પર બેસે એક સંગે તો 30 લાડુ ખાઈ જાય. નાના લખોટી જેવા લાડુ ન માનતા, મોટા ખરેખરા લાડવા 30, અને છતાં સાંજના પણ એ ખાવા બેસે. આવા બ્રાહ્મણોને હાહાકાર થઈ ગયો છે કે આ 35 રૂપિયે કિલો ઘી હવે ઉત્તરોત્તર વધતું જવાનું, આ શ્રાવણ મહિનો જશે કે બાબા. એટલે અપીલ કરી લેજો કોઈ જાહેર કે કોઈ હરિભક્તો દાજો અમારી વારે કે જેથી અમારું આ શ્રાવણ મહિનાનું પર્વ સચવાય. પછી તો ભાવ ઘણા વધ્યા, સમય પ્રમાણે બધાએ હવે બદલાવું જોઈએ. હવે કાંઈ 30 ને 35 લાડવા ચાલેવા છે, કોકના આધાર પર રહેવાના. તો ડાક્ટર વિચારમાં પડી ગયા કરવું શું, કે કાંઈ ખાજો રાબ રસગુલ્લા થોડાક જ ખાવા, એટલે થોડાક જ. મારે કંઈ આ 35 ને 32 લાડવા જેવું સાધારણ એક મિનિટ પણ સંતોષ. આજે પણ હું રોટલી ખાતો નથી, લો તમને નવાઈ લાગશે, ગમતી જ નથી બજુ લોકો. ડાક્ટરથી હાર્ટ એટેકવાળા માણસને ઘી અપાય જ નહીં, તેલ અપાય જ નહીં. લોકો મને ઘી વગર કાંઈ ગમતું જ નથી. ખાવ મને કે ખાવ તો પછી એક્સેપ્શનલ કેસ. મને કે એક્સેપ્શનલ કેસ તો બધામાં અપવાદો તો હોય. આત્માને જે ઓળખે છે, આત્માનો જે અનુભવ કરે છે, એ ગમે તે અવસ્થામાં હોય પણ એનું મન પ્રસન્ન રહેવાનું, એનું મન સ્વસ્થ રહેવાનું, એનું મન શાંત રહેવાનું. એકવાર કાળ પણ એની આગળ આવીને ઉભો રહે તો પણ એ ઓળખે છે, જે આત્માને તે માને છે કે આ કાળ મને કાંઈ કરી શકવાનું, હું તો અવિનાશી અચલ, મારે શા માટે ડરવું જોઈએ. હું તો કાળનો પણ કાળ છું, કાળનો પણ સ્વામી છું, કાળ મારા પર શાસન કરી શકે છે. સ્વસ્થ આત્મજ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત થયું નથી આપણને, આપણા સ્વરૂપને જ્યાં સુધી આપણે સમજ્યા નથી બુદ્ધિપૂર્વક અને પછી અનુભવથી ઓળખ્યું નથી, ત્યાં સુધી આપણા જીવનમાં અશાંતિ રહેવાનું, ઘર્ષણ રહેવાનું, આપણે સુખને માટે ફાંફા માર્યા કરવાના, શાંતિની શોધ કર્યા કરશું અને છતાં પણ તે શાંતિ આપણને નહીં મળે. કારણ કે શાંતિ આત્માની અંદર જ રહે છે, બીજે ક્યાંય રહેતી. એનું સરનામું સાચું ત્યાં છે, તો ત્યાં જ આપણે જવું પડશે, ત્યાં જ આપણે પહોંચવું પડશે. એમાં આપણા શાસ્ત્ર કરે છે, આ નાનું સરખું શરીર કરણા જેવું, એની ઓથે ડુંગર આત્મા, એને આપણે ઓળખો. કરણાઓ છે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં, અજાજુત માહે રે સમરથ ગાજે સહી. આ બકરીના ટોળામાં ઇન્દ્રિયોની વચ્ચે સિંહ, આત્માનો સિંહ બેઠે છે. સિંહ ખાતો સિંહ અજામા કરે ગર્જના કસ્તુરી મૃગરાજન, તલની ઓથે જેમ તેલ રહ્યું છે કાષ્ઠમાં હુતાશન, દધી ઓથે ઘૃતજરે વસ્તુ એમ છૂપી રહી. તરણાઓથી ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહી, કોને કહુને કોણ સાંભળશે અગમ ખેલ અપાર, અગમ કેરી ગમ નહી રે વાણી ન પહોંચે વિસ્તાર. એક દેશ એવો રે બુદ્ધિ થાકી રહે તહી, તરણાઓ થે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં, મન પવનની ગતિ ન પહોંચે છે અવિનાશી અખંડ, છે અવિનાશી અખંડ. અગમ કેરી ગમ નહીં રે એણે રચ્યા બ્રહ્માંડ, અણુ પણ નહીં ખાલી રે ચરાચર માં વિસ્તર્યા, તરણાઓ થે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. સદગુરુજીએ કૃપા કરી ત્યારે આપ થયા રે પ્રકાશ, સાસા દોડી સાધન સાધે પોતે પોતાની પાર. ક્યાં શોધવાનું છે? કોઈ તીરથમાં જવાનું છે, કોઈ મંદિરોમાં શોધવાનું છે, કોઈ પુસ્તકોમાં શોધવાનું છે. હીરો પોતાના ખિસ્સામાં જ છે, ભૂલાઈ ગયું છે આપણી પાસે. કે કોઈ પાછો આપણને અનુભવી માણસ કે નહીં કહેતા ભાઈ કોને શોધો? કે હું તો હીરાને શોધું, પડી ગયો. બધા ખિસ્સામાં કંઈ બહાર ગયું છે પાછો. પછી આઠકાળી મંદિર રાખું તો હીરો છો. મને તો ખબર જ નથી કે મારા ખિસ્સામાં હીરો હશે. એમ આપણને આ વિસ્મરણ થઈ ગયું છે કે જે શાંતિને શોધીએ છીએ તે આપણી પોતાની અંદર આત્મા પોતે શાંતિ સ્વરૂપ છે. જે ઈશ્વરને બહાર શોધી રહ્યા છીએ તે ઈશ્વર આપણી પોતાની અંદર હૃદય પ્રદેશમાં દેવો નો દેવ આ દેહ મંદિરમાં વિરાજે છે. ને ભૂલીને આપણે બ્રહ્મા બધે કરીએ. કસ્તુરી મૃગની નાભીમાં જ કસ્તુરી છે, છતાંય બહાર કર્યા ત્યાં છે જ નહીં કસ્તુરી. એની મળે કેવી રીતે? તેની નાભી એટલે કે છે શાશા દોડી સાધન સાથે પોતે પોતાની પાસ. સદગુરુની કૃપા કરે તો આ બધું આપણે. સદગુરુજીએ કૃપા કરી ત્યારે આપ થયા રે પ્રકાશ. શાશા દોડી સાધન સાથે પોતે પોતાની પાસ. દાસ ધીરો કહે છે રે જ્યાં જોઉં ત્યાં તું કરણાવો છે ડુંગર રે. ડુંગર કોઈ દેખે નહીં જે સ્વરૂપ સમજ્યા છે પામ્યું દુઃખ. શ્રીમદ રાજચંદ્રજી આજે આ સ્વરૂપને સમજ્યા. બીજા બધાનું તું સમજવા ગયો ચંદ્રમાં, મંગળમાં, બુધમાં, બધે. પણ તારું પોતાનું આ મંગળમય સ્વરૂપ તેને જ્યાં સુધી તું ઓળખીશ નહીં ત્યાં સુધી તું ત્યાં સુધી શાંતિની શોધ પૂરી નહીં થાય. તારી પોતાની અંદર જ આ દેવોના દેવ વિરાજે છે. એને જો સમજી લઈએ તો જીવનમાં શાંતિ, જીવન સુખમય બની જાય, જીવન અનાશક્ત બની જાય, જીવન મમતા રહિત થઈ જાય, જીવન અહંકાર રહિત બની જાય, જીવન ભયરહિત નિર્ભય બની જાય, જીવન ચિંતા રહિત નિશ્ચિંત થઈ જાય, સર્વ પ્રકારના આનંદ જીવનમાં પછી આવી જાય વાસ્તવિક આનંદ. ત્યાં સુધી આપણે શું જ્યાં સુધી આપણે આ સ્વને નથી ઓળખતા. અંદર જે સ્વ બેઠો છે એને ઓળખી લઈએ અને બહાર પણ બધી જે સ્વ છે આત્મા છે તેનો અનુભવ પછી સરળ. આખા વિશ્વની સાથે પછી આપણે આત્મીયતાનો એકરૂપતા અનુભવ કરીએ છીએ. એટલી સરળ વાત તથા સરળ વાત આપણે જોઈએ. મેં લીધે આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ જીવન. એટલે મહાપુરુષો કહે છે કે તમારા સ્વરૂપ હું નિત્ય નિરંજન છું, સચ્ચિદાનંદ છું. સ્વરૂપ સ્વરૂપને ઓળખવા માટે કોશિશ કરો, એ સ્વરૂપને યાદ કરો, એની અંદર પ્રતિષ્ઠા પાડો તો જીવનમાં સુખ અને શાંતિ આવી જશે. જીવન નિશ્ચિંત રહી જશે, નિર્ભય થઈ જશે, સર્વ પ્રકારે સુખ થઈ જશે. અને પ્રકૃતિના પ્રલોભનો પછી આપણને અસર કરી શકશે. હવે માં સર્વેશ્વરી પોતાનું ભજન સંભળાવશે. વાત તમે કરી છે કેવી રીતે બહુ અઘરી વાત છે. ત્યાગ કરવું બહુ અઘરી વાત છે. એ તો જેને સંસારના વિષયોમાંથી ઉપરાંતા થઈ ગયું તે જ ત્યાગ કરી શકે સમય આવે. એ તો બહુ જ અઘરું છે. કહું તમે જોબ કરતા હો તો જરા વિચાર તો કરી દેજો કે આપણે આ જોબને છોડી શકીએ એમ છીએ. તરત તમને વિચાર આવશે ખાઈશું ખવડાવશું. બે સવાલ તમને આવશે. પહેલા પ્રશ્ન થશે ખાઈશું શું, આપણે કેવી રીતે ચલાવશું જીવન. પછી બીજો સવાલ આવશે જે આપણી સાથે સંકળાયેલા છે તેમને કેવી રીતે ચલાવીશું. આ બે ચિંતા કરશે. જે જોબને છોડતા હશે એમને આ બે ચિંતા સતાવતી નથી. એને પોતાની ચિંતાય નથી સતાવતી અને પોતાની સાથે જે હોય છે તેની એ ચિંતા સતાવતી નથી. એ બે જ સાલલા લઈને આવ્યા હતા. ત્યાગ કર્યો ફક્ત બે મારા પતિ કરે. કારણ કે બે દિવસ પછી જ જવું પડે. હમણાં અમે વિદેશમાં આવ્યા છીએ. બે મહિના ઇંગ્લેન્ડમાં રહ્યા, પ્રવચનો કર્યા જુદા જુદા શહેરોમાં. એક મહિનો કેનેડામાં રહ્યા. હમણાં અહીં આવ્યા. એટલા બધા માણસો અહીંયા અને આપણા દેશમાં પણ એમની આજુબાજુ આવે છે અને સાલ્લાઓ આપે છે કે અમે જો લઈએ બધા તો અમારી પાસે ચાર પાંચ મોટી મોટી પેટી હતી, પરદેશમાં જ થઈ ગઈ હોય એટલા સ્વેટરો લઈને માણસ આવે છે, એટલા સાલ્લાઓ. દરેકને ભાવના તો થાય કે કંઈક આપણે કરીએ. મા સર્વેશ્વરી સૌ કઈ જોઈતું, મારી પાસે પૂરતું છે, મારી જરૂર હશે તો બજારમાં જોઈને ખરીદી લઈશ, મારે તમારું જોઈતું નથી. કેવી વાત છે, જે છોડે છે એને વધારે મળે છે, અને છતાં એ ગ્રહણ કરવા માટે બે સાલ ના હતા, છતાં જોયું આનંદ છે, કોઈ ચિંતા છે. જે ઈશ્વરને ભરોસે ત્યાગે છે તેની સંભાળ પછી ઈશ્વર કરે, એ શક્તિ મહાન છે. જે શક્તિએ બાળક માતાના પેટમાંથી બહાર આવ્યું એની પહેલા માતાના શરીરમાં દૂધ પેદા કર્યું, ત્યાં બાળક બહાર નીકળશે તો ખાશે શું? બહાર નીકળીને તરત ક્યાંય રોટલા તો ખાવાનું નથી, દાંત જ નથી, અમૃત નહીં. આ શક્તિ આપણો વિશ્વાસ હતો, એમને વિશ્વાસ હતો એટલે એમને બીજો વિચાર કર્યો જ નહીં, છોડવાની કે છોડવા ભગવાનને માટે છોડી દો, ગુરુને માટે છોડી દો. ગુરુનું શરણ લઈને તકલીફ હોય જ નહીં, ભગવાને કહેલું છે કે મારે શરણે આવે એની સંભાવના. બહેનોને માટે પ્રેરણા બહેન, આપણે તો પુરુષોને જોઈએ વધારે ભાગે, પણ બહેનોને ઓછી જોઈએ. બહેનોએ સંસાર કરે આવે, બહેનો ભગવાનને માર્ગે આગળ જતી હોય એવું ઓછું દેખાય છે આપણા જીવન. બહેનોને પ્રેરણા કરે કે આપણે પણ પ્રભુને માર્ગે આગળ ચાલે. આપણે આવો બાહ્ય ત્યાગ ન કરી શકીએ, પણ ઘરમાં રહીને પ્રભુ ભક્તિ તો કરી શકીએ, પવિત્ર આ પ્રેરણા કરવી પડે છે. અને કેટલાક આવા સ્ત્રી લગ્નો પણ આપણા દેશમાં જોઈએ, જેમ પુરુષો પણ સ્ત્રીઓ પણ થઈ જોઈએ, સાધ્વીઓ પણ જોઈએ, તપસ્વીઓ પણ જોઈએ, બહેનો અને ભાઈઓ પોતે ભજનો લખે છે, પોતાને સારા સારા ભજનો અને ગાય છે, બોલે છે પ્રભુ સામે, પોતાના જીવનના અનુભવો પણ ખૂબ સારા મળે છે. ગઈકાલે પોતે પૂજ્ય પોતાના મૌન મંદિરમાં બેઠે ને તે વખતનો અનુભવ સંભાળે છે, બોલે છે પ્રસાદ. આજે પોતે ભજન ગાશે,
પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો,
પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો,
પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો,
પ્રભુ મને પાજો રે. પ્યાલો પ્રભુ મને પાજો રે.
तुलसी कबीर सूर जेमा भरी गया,
तुलसी कबीर सूर जेमा भरी गया।
आए वो ए प्रेम नो प्यालो प्रभु बनावनारो, प्रभु मने पाजो रे प्रेम नो प्यालो,
प्रभु मने पाजो।
भज मन गिरिधर लाल नटवर गोपाला,
भज मन गिरिधर लाल नटवर गोपाला।
गोपाला नंद लाला,
गोपाला नंद लाला।
भज मन गिरिधर लाल नटवर गो
मन गिरिधर लाल गोपाला।
मीरा बाई सदन कसाई,
मीरा बाई सदन कसाई।
हरि भजन से मुक्ति पाई,
हरि भजन से मुक्ति पाई।
प्रभु भजन से पाई,
प्रभु भजन से मुक्ति पाई।
भज मन श्री नंदलाल नटवर गोपाला,
भज मन श्री नंदलाल नटवर गोपाला।
मन
गिरिधर लाल नटवर गोपाला।
भरी सभा में द्रौपदी रोई,
भरी सभा में द्रौपदी रोई।
आवो लाज बचाओ मोरी,
आवो लाज बचाओ मोरी।
भक्तन के रखवाड़ नटवर गोपाला,
भक्तन के रखवाड़ नटवर गोपाला।
पांडव के प्रतिपाल नटवर गोपाला,
पांडव के प्रतिपाल नटवर गोपाला।
मन
गिरिधर लाल नटवर गोपाला,
भज मन बदरी विशाल नटवर गोपाला,
भज मन बदरी विशाल नटवर गोपाला।